ગૂઢતા, ગહનતા વધતી જાય છે. સમજવા માટે આપણી પણ ચિત્તની શુદ્ધતા, અંતઃકરણની નિર્મળતા અને ઉપયોગની એકાગ્રતા જરૂરી છે. જો નહીં હોય, ઓછી હશે, સાંભળીએ છીએ, જેમ અન્ય ભાષણ સાંભળીએ, પ્રવચન સાંભળીએ, એમ સાંભળી લેશું, કંઈ વળશે નહીં. તો બેસશો નહીં, ઘરના કામ પતાવજો, સમય આપવાની આવશ્યકતા નથી. પરંતુ આ પત્રોની સાથે આપણી ભાવધારા સતત ચાલુ રહે એવા લક્ષ્ય સાથે પત્રોનું વાંચન થશે તો જ એનું ચિંતનમાં પરિણમન થશે. જગત વિષયના વિક્ષેપમાં સ્વરૂપ વિભ્રાંતિ વડે વિશ્રાંતિ પામતું નથી. કોઈ પેલા પ્રશ્ન હોય તો તમે આપો, આપણે એના ઉપર વિચારણા કરીએ, પછી આ જે કાંઈ છે એની અંદરની જે મહત્વની વાતો છે એ જેટલી લઈ શકાય એટલી લઈશું.
પરમ અવઘાટ વિશે કંઈ,
પરમ અવઘાટ એટલે નિમગ્ન થવું, ડૂબી જવું. જે અનુભવ કેવડીને હોય છે સમ્યકનો, સમ્યકત્વનો, એવો અનુભવ જે થવો એ પરમ અવઘાટ અનુભવ છે. એટલે એમાં પછી બીજો કોઈ વિકલ્પ ન આવે, વિકલ્પને આવવાની પણ કોઈ તક નથી, જગ્યા નથી. આને પરમ અવઘાટ કહે છે. તો અહીંયા કહે છે જગત, એ જીવ જગતની વાત કરે છે. એક છે શુદ્ધ ચૈતન્યનું જગત, સિદ્ધ પરમાત્માઓનું, જે પરમ વિશ્રાંતિમાં સ્થિત છે, અને એક જીવનું જગત છે. જીવનું સ્વરૂપ છે એ સકલંક છે, સિદ્ધનું સ્વરૂપ છે એ નિષ્કલંક છે. કર્મનું કલંક જેને નથી, સદંતર મટી ગયું છે, તે પરમાત્મા અથવા સિદ્ધ. અને કર્મના કલંક સાથે જીવે છે તે જીવ છે. વિશ્રાંતિ પામતું નથી. જ્યાં સુધી કર્મનું કલંક સાથે છે ત્યાં સુધી સ્વરૂપની વિભ્રાંતિ વર્તે છે. સ્વરૂપ સંબંધની અંદર સ્થિરતા નથી જતી, વિભ્રાંતિ, ભ્રાંતિ થાય, પાછી ફરી મટે, વરી પાછી થાય, નિર્વિકલ્પ ન થાય. આવું જગત જીવોનું અશાંત છે, સંસારી જીવો અશાંત છે. ગીતાની અંદર સરસ શબ્દ વાપર્યો છે, અશાંતસ્ય સુખ કુત. હે અર્જુન, અશાંતને સુખ ક્યાંથી હોય? સુખ ચૈતન્યની ઉત્કૃષ્ટ અવસ્થાનું છે, એ અશાંતની ન હોય. અને એ શેને કારણે છે? સ્વરૂપની વિભ્રાંતિ, પોતાના સ્વરૂપ વિશેની સ્થિરતા નથી. એ ક્યારેક ભ્રાંતિ છે, ક્યારેક સત્સ્વરૂપ ભાસે છે, પાછો ભ્રાંતિમાં ચાલ્યો જાય છે. એટલે અહીંયા એક સૂત્ર આપ્યું છે. હવે પછીનું વાક્ય આ લબ્ધિ વાક્ય છે. શું છે? સ્વરૂપસ્થ થવું એ જ અનંત અવ્યાબાધ સુખનો ઉપાય છે. તો અહીંયા જે કીધું છે એના ઉપર લક્ષ્ય આપો, નહીતર આપણે તુલનામાં ને કલ્પનામાં ને સરખામણીમાંથી જ નવરા નહીં થાય. સુખનો ઉપાય શું? સ્વરૂપસ્થ થવું. અહીંયા મંત્ર શું આપ્યો છે કે તારે અનંત અવ્યા બાદ સુખની જો પ્રાપ્તિ જોઈતી હોય તો સ્વરૂપસ્થ થવું. અહીંયા આ વખતે વિચાર જે કરવાનો છે, આ પત્ર વખતે અથવા તો જે સમયે જે સાધના આપણે કરતા હોય, સ્વરૂપસ્થ થવું. સ્વરૂપસ્થ થવાની સાધના, આ સાધનાનું અંતિમ ચરણ છે. પહેલાં બધા પ્રાથમિક છે, દુઃખથી મુક્ત થવું, દુઃખ નથી જોઈતું ને આ તે બધા. હવે ભૂમિકા બદલાઈ ગઈ કે સુખનો સ્ત્રોત ક્યાં છે, અચિંત્ય સુખ સ્વરૂપ શું છે, તો કે સુખ કેવળ આત્મામાં છે, સ્વરૂપમાં છે, સ્વભાવમાં છે. એ જીવ તું ભ્રમામાં. આ વિભ્રાંતિ તોડવાની આ વાત છે. ભલે એક વખત એ પત્ર 108માં કીધું અને આ 901માં આવે છે, હે જીવ તું ભ્રમામાં, તને હિત કહું છું. જો એ જ હિતકારી ઉપાય જ્ઞાનીઓએ દીઠો છે, હિત કહું છું. બહાર શોધવાથી અંતરનું સુખ અંતરમાં છે, અંતરની સમશ્રેણીમાં છે. આ સ્વરૂપસ્થ થયા વિના આ સમશ્રેણી કેવી રીતે થાય, અને આ જ હિતકારી ઉપાય છે. જો જ્ઞાનીના વાક્યોની લબ્ધિ મહત્તા એક એક વાત આવે ત્યારે ભૂમિકા એ કેવી સરસ રીતે બદલાઈને મુકાય છે. અને એ જ વાત ભગવાને એની દ્વાદસાંગીમાં પણ એ જ કહ્યું છે. તો દ્વાદસાંગીનો સાર શું? સ્વરૂપસ્થ થવું. સાહેબ, બહાર અંગ વાંચવા, કંઠસ્થ કરવા, બધું કરવું, શું કામ કરવું? સ્વરૂપસ્થ થવું. સ્વરૂપસ્થ થવું ક્યારે? કે એ સ્વરૂપની ઓળખાણ થાય. દ્વાદસાંગીથી, જ્ઞાનીના બોધથી સ્વરૂપની ઓળખાણ થાય. અને સ્વરૂપની ઓળખાણ થયા પછી સાધના દ્વારા એ સ્વરૂપમાં સ્થિર થવાય. જ્યાં સુધી સ્વરૂપની ઓળખાણ નથી ત્યાં સુધી સાધના કારગત થતી નથી. અને સ્વરૂપની ઓળખાણ થયા પછી જો સાધના નથી તો આ વિભ્રાંતિ ચાલુ ને ચાલુ છે. પાછો થોડોક સમય સુધી સ્વરૂપની ઓળખાણમાં છે, પાછો જગતની અંદર જોડાઈ જશે. તો વિભ્રાંતિનું સ્વરૂપ ચાલુ છે, ભ્રાંતિ વિભ્રાંતિનો આ દ્વંદ્વ ચાલુ છે. આ બંને એટલો સમન્વય છે, નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા હોય. ક્યાંય એકાંત ભૂલે ચૂકે ન પકડાય, ખૂબ દક્ષતા રાખજો, ખૂબ સાવધાની રાખજો કે ક્યાંય એકાંતમાં સરી ન પડાય. જિનેશ્વરે કહેલા એક એક શબ્દો પરમ સત્ય છે. આપણી દ્રષ્ટિએ ક્યાંય એને એમ ક્યાં મહત્તા નાના નકામાં આવું ક્યાંક મૂલ્યાંકન કરી બેસતા નહીં. ભગવાનની વાત સતસ એના અનુભવભૂત છે, એમાં જીવની બુદ્ધિ ચાલે નહીં, આપણું ડાપણ પણ કામ ના આવે. એ જ ઉત્કૃષ્ટતાથી તે શોભે છે અને જયવંત છે. દ્વાદસાંગી જયવંત છે. એ સ્વરૂપસ્થ સ્વરૂપમાં સ્થિર કરાવે એવી શક્તિ દ્વાદસાંગીમાં છે. કયો ધર્મ બલવાન? ગાંધીએ પૂછ્યું શુક્રપાળુદેવને, ઉત્તમ કયો? તો સ્વરૂપમાં જે પ્રાપ્તિ કરાવે તે, અને બળવાન કયો? તો એમાં સ્થિર કરાવે તે. નિજ સ્વરૂપની પ્રાપ્તિ કરાવે એ ઉત્કૃષ્ટ ધર્મ, અને જે એમાં સ્થિર કરાવે એ બળવાન ધર્મ. તો ધર્મ ઉત્કૃષ્ટ હોય બળવાન ન પણ. આ આપણે નૈવાદમાં ચડી જાય છે ને, આ ઉત્કૃષ્ટ અશુદ્ધ રહેવા દે, સ્થિરતા ન થાય તો નકામું છે બધું. બધું સમજવું પડે. તો સત્સંગ બળવાન છે, સત્સંગ ફળવાન છે. સત્સંગના સહારે જીવ પોતાના સ્વરૂપની જે સમજો છે, જે એનું જ્ઞાન આવ્યું છે, એમાં સ્થિર થાય છે, થઈ શકે છે. જ્ઞાનીના વાક્યના શ્રવણથી ઉલ્લાસિત થતો એવો જીવ ચેતન જળને ભિન્ન સ્વરૂપ યથાર્થપણે પ્રતીત કરે છે, અનુભવે છે, અનુક્રમે સ્વરૂપસ્થ થાય છે. સ્વરૂપસ્થ થવું કેવી રીતે એની રીત બતાવી છે, એની રીત બતાવી છે કે સાહેબ સ્વરૂપસ્થ સ્વરૂપ જાણ્યા પછી સ્વરૂપસ્થ થવાની રીત શું. આત્મા સત ચૈતન્યમય સર્વાભાસ રહિત, જેથી કેવળ પામીએ મોક્ષ પંથ તે રીત. રીત પદ્ધતિ મેથડ એને વ્યવહાર માનીને ઉડાડશો નહીં. રીત વિના ગણિત પણ સિદ્ધ થાય નહીં, રીત વિના વિજ્ઞાનની કોઈ પણ સંશોધન પણ સિદ્ધ થાય નહીં. એની રીત છે, એ રીત પ્રમાણે ચાલો તો જ થાય. એહી અનાદિ પાવે નહીં ગુરુ ગમ વિના, એહી અનાદિ સિદ્ધ. સમજો વસ્તુને, સમજો માર્ગને, સમજો તત્વને. સમજવાથી જો માર્ગ નહીં સમજાય તો તત્વની સાક્ષાત્કાર નહીં થાય, અને માર્ગ તત્વ વિના સમજશો તો માર્ગની ભ્રાંતિ રહેશે. પરસ્પર બંને અવલંબિત છે. ખૂબ ધીરજ જોઈએ, ખૂબ શાંતિ જોઈએ, ખૂબ સ્વસ્થતા જોઈએ, મધ્યસ્થતા જોઈએ. પરમાર્થ માર્ગની અંદર કોઈ ઉતાવળ ન કરવી, અને સંસારના કોઈ વિકલ્પ રાખીને પરમાર્થ માર્ગની સાધના ન કરવી. છોડી દેવા વિકલ્પ, એટલો સમય તો છોડવા. કીપ યોર મોબાઈલ ઓન સાયલેન્ટ મોડ એમ કહે જ્યારે કંઈક કાર્યક્રમ હોય ત્યારે. એમ જ્ઞાનીઓ કહે છે કે તારા સાધના કરવી છે ત્યારે સંસારને સાયલેન્ટ મોડમાં રાખજે, વિકલ્પ મોડમાં રાખીશ. મેં કે ઘંટડી વાગે, ધ્રુજારી થાય એટલે ખબર પડે, કંઈ ખબર પડવાની જરૂર નથી, કંઈ ખબર પડવાની જરૂર. કેટલું સરસ વાક્ય છે, બોલતા બોલતા પણ આનંદ આવે કે જ્ઞાનીના વાક્યના શ્રવણથી ઉલ્લાસિત થતો એવો જીવ. આ એનો ઉલ્લાસ કેવો થયો એને જ્ઞાનીને વાક્ય સમજાયા પછી. ચેતન અને જળને ભિન્ન ભિન્ન સ્વરૂપે યથાર્થપણે પ્રતીતિ કરે છે. હવે ચેતન ને જળ એક સાથે છે અને એની યથાર્થ પ્રતીતિ કરવી જોઈએ તે કઈ અવસ્થા છે. પણ જીવની ને કે જેમાં જળ પણ છે એને ચેતન પણ છે. હવે બે ની કરવી હોય તો શું કરવું, એકલા ચેતન ની કરવાથી શું ચેતન ની તને ખબર પડે કે એકલા જળમાં જળ થાય છે. અરે આ તો જુઓ કે જળ ને ચેતન એકમેક સાથે થઈ ગયા છે, અને એક જ અનુભવ અત્યાર સુધી થતો હતો એવો જે અનાદિ એક રૂપનો મિથ્યાત્વ ભાવ. એ કે છે કે જ્ઞાનીના વચનથી ઉલ્લાસિત થતા શું થયું, જળ જળની પર્યાય, ચેતન ચેતનની પર્યાય. આવી એક જ તત્વ બે પર્યાય જોવા મળે કે સાધક સિવાય ક્યાં મળે, જ્યાં ચેતન પણ છે ને જળ પણ. તો જળ છે તો જળની પર્યાય પણ છે, અને ચેતન છે તો ચેતનની પર્યાય પણ છે. જુઓ હવે જળ અને ચેતનની પર્યાય કે સાથે જ છીએ, અને શરીર ક્ષીણ થતું જાય છે, કોની પર્યાય છે ત્યારે તે સમયે પર્યાય કોની છે, અંદર રહેલા ચેતનની છે કે જળની છે. વ્યાધિ વધતી જાય છે, દુખાવો પીડા વધતી જાય છે, તકલીફ વધતી જાય છે, શરીર જીર્ણ શીર્ણ થતું જાય છે, કોની પર્યાય ચાલે છે. પેલા આ ચાલે છે, આ પર્યાય કોની, પેલા એ તમે બરોબર છે ને ભેદ જ્ઞાન. આ પર્યાય કોની, શરીર ઘસાતું જાય છે, પર્યાય કોની, જળની. અને જેમ જેમ સત્સંગનો સમાગમનો રોગ વધતો જાય, ભક્તિ વધતી જાય, એમ શાંતિ વેદાતી જાય છે ત્યારે ચેતનની પર્યાય, શાંતિ વેદાય છે, વિકલ્પ તૂટતા જાય છે, સંસાર પ્રત્યેનો મોહ સરતો જાય છે, હવે પરિગ્રહ પ્રત્યેના ભાવ મોડા પડે છે, વૈરાગ્ય વધતો જાય છે, હવે સંસારમાં મારું પણ છે એ બધું છૂટતું જાય છે, મમત્વ તૂટતું જાય છે, કોની પર્યાય ચાલે છે? આ બે પર્યાયને પોતે જુએ. આ જ્ઞાનીના વચનથી ભેદ જ્ઞાન, આ જગતની અંદરનું ભેદ જ્ઞાનની ખોટી વાત નહીં, હું આ બધું જાણું છું, ભેદ જાણું. તું તારે પર્યાય જે છે આવી અદ્રશ્ય, એક જળ અને બીજી ચેતન, આ સતતપણે થયા કરે, બંને દ્રવ્યની પર્યાયો નિરંતર થયા કરે. પણ અનુભવમાં ક્યાં આવે? જ્ઞાનીના વચન વિનાનો આવે, અને વચનમાં જાગૃત હોય તો આવે, નહીં તો ના આવે બેન. એટલે અહીંયા એ કહે છે કે એ ઉલ્લાસિત ભાવમાં એવી જાગૃતિ આવે, એવી જાગૃતિ આવે કે પોતે એક હોવા છતાં એને બે પર્યાય, ઓહો આ તો જડની પર્યાય થઈ અને આ તો ચેતનની થઈ. મારામાં જડપણું પણ છે શરીરનું અને આત્માનું ચેતન પણ છે, બે પર્યાયમાંથી એક પર્યાય આવી પ્રકારની વૃદ્ધિ થતી જાય છે. દેહની ઉત્પત્તિ અને રોગ શોક દુઃખ મૃત્યુ, દેહનો સ્વભાવ જીવપદમાં જણાય, ખોટું જણાય બધું. દેહની પર્યાય જીવની માને, જીવની પર્યાય દેહની માને, કંઈ પોતાને થાય તો હું મરી ગયો, હવે હું શું કરીશ, મારો તો આધાર તૂટી ગયો. કોઈ તારો આધાર કયો છે? સંસારી પદાર્થો એ તારો આધાર છે? આપણને એમ થાય કે એક વાક્ય ભેદ જ્ઞાનનું કેવું એમ લક્ષ્યવિધિ બાણ છે ને કૃપાળદેવનો, એવો અનુભવનો, એવો અનુભવ ઉલ્લાસિત થયો, જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે. આ જ્યારે પ્રકાશ ઉલ્લાસિત થાય, પરિણામ શું આવે કે હવે જડ પ્રત્યે એને ઉદાસીનતા વધતી જાય અને આત્મવૃત્તિ પ્રત્યેનો પ્રેમ ભાવ વધતો જાય. આ ભાવમાં એ સમાધિમાં ચાલ્યો જાય, આ ભાવમાં એનું મોત સુધરી જાય. અત્યાર સુધી આ બધી જડની પર્યાયમાં એકતા બુદ્ધિ હતી, અનાદિ એકરૂપનો મિથ્યાત્વ ભાવ જ્ઞાનીના વચન વડે દૂર થઈ જાય છે. આ ભેદ જ્ઞાન અને ભેદ જ્ઞાનની આ અસર, આપણી જ્યારે આવી અવસ્થા હોય ત્યારે જો સત્સંગ સાર્થક થયો હોય તો આ ભાવ જાગૃત રહે, આને સમાધિ મરણ થાય, સમાધિ ટકી રહે, ભાવમાં ટકી રહે. નહીતર આખું વચનામૃત મોઢે હોય અને રોતો રોતો હાલ્યો જાય. ખૂબ સમજવા જેવું છે. જ્ઞાનીના વચનથી ઉલ્લાસિત થતો એવો જીવ સમયે સમયે એના પરિણામ વર્ધમાન થયા કરે છે, ઉલ્લાસમાં આવ્યા કરે છે. ચેતન જળને ભિન્ન સ્વરૂપ યથાર્થપણે પ્રતીતિ કરે છે. ઓહો, બંને એક સાથે હોય, એકમેક હોય, એકમેકમાં ભળી ગયા હોય ત્યારે બંનેને ભિન્નપણે યથાર્થ પ્રતીતિ કરે છે. આ શબ્દ સમજાય છે કે નહીં? પ્રતીતિ કરે છે, અનુભવ કરે છે. એટલે જ 901 પછી 902માં એ કાવ્ય આવ્યું, ભગવાને કાવ્યમાં મૂકી દીધું ભેદ જ્ઞાનનું કાવ્ય. ભેદ જ્ઞાનના ઘણા પુસ્તકો છે પણ જડ અને ચૈતન્યના કાવ્યને ટક્કર મારે એવું એકય ભેદ જ્ઞાનનું સમજણવાળું પુસ્તક નહીં મળે. પંડિતાઈ મળશે ચારેય બાજુ, જ્યાં જુઓ ત્યાં, પણ અનુભવ કે રે બંને સાથે છે, જુદા જોવા છે, પર્યાયથી જુદા બતાવી દે, પર્યાયથી કેટલી અદ્ભુત અવસ્થા છે. પણ ત્યારે એની શરત છે કે જ્ઞાનીય વચનમાં એને ઉલ્લાસિત પણ આવવું જોઈએ, પ્રેમ આવવો જોઈએ, ઓહો મારા ભગવાનના વચન છે. અને એ સમયે એ વચનની અંદર આ ઉલ્લાસિત ભાવ છે એ જળને અને ચેતનને બે ને બે ફાટ જુદા કરે છે. અને અનુક્રમે સ્વરૂપસ્થ થાય છે. અનુક્રમે જેમ જેમ આ ભાવ વધતા જાય, જેમ જેમ ઉલ્લાસ વધતો જાય, જેમ જેમ જ્ઞાનીના વચનોનું અવલંબન વધતું જાય, તો આવા વધતા પરિણામ, આ સંલેખનાના પરિણામ છે, એને સ્વરૂપસ્થ થાય છે. અને અનંત અવ્યાબાદ સુખનો એક અનન્ય ઉપાય એ સ્વરૂપસ્થ થવું તે છે. ઉપાય જે છે એ કેવી રીતે કરવો, કેવી રીતે થાય, એની રીત શું, એ કૃપાળુ દેવ આપ્યો. એક એક પત્રથી સાધનાના રહસ્યો મળે છે. ભગવાન પ્રત્યક્ષ બેઠા હોય ને આપણને બોધ કરાવી દે, આંખ ઉઘાડી દે, તું તારી જ જગ્યાએ ભેદ જ્ઞાન પ્રાપ્ત કર, તારી જ જગ્યાએ સ્વરૂપસ્થ થા, તું સ્વરૂપ છો પણ જડીની સાથે છો, અત્યારે તારી એકરૂપતા છે, મિથ્યાત્વ ભાવની છે, જડની છે, તને જડની પર મારે ભૂખ લાગી છે, મારે ખાવું છે, કઈ પર્યાય થઈ, એમાં એકરૂપ છો, એની અંદર એક પકડાતી નથી, કાંઈ કેવળ જડની પર્યાયમાં હું એકરૂપ થાઉં છું. જુદા જુદા આવા જ્યારે લક્ષણો જાણે અને યથાસ્થિત અનુભવ થવાથી સ્વરૂપસ્થ થવા યોગ્ય છે. આ અનુભવ યથાસ્થિત થવો જોઈએ. જેમ જેમ પર્યાય બદલાતી જાય એમ થવો જોઈએ. એમાં કંઈ દંભ ન ચાલે, ચાળા ન ચાલે, આડંબર ન ચાલે, છેતરામણી ન ચાલે, વંચના નહીં, આત્મવંચના જેવો કોઈ દ્રોહ નથી. ના ના, મને તો કાંઈ નથી, ખોટું બોલમાં જે પર્યાય છે, જો મોહની પર્યાય થાય તે સમયે, ઘરની, પદાર્થની, સંતાનોની, સ્વજનોની, પરિગ્રહની, તો પર્યાય કઈ થઈ, આત્માની વિકારી પર્યાય થઈ, ચેતનની વિકારી પર્યાય થઈ, શુદ્ધ પર્યાય નથી. શુદ્ધનું ચિંતન કરવું, એ આ શુદ્ધનું ચિંતન ત્યારે થવું. ના મારા તન રૂપ કાંતિ યુવતી, આ ભાવ આવે તો એ કઈ પર્યાય છે, ચૈતન્યની શુદ્ધતાની પર્યાય છે. કેમ કે આ બધા છે એ શું છે, રે રે જીવ વિચાર એમ જ સદા, એ મોહ અજ્ઞાત્વના, આ બધા અજ્ઞાનના મોહ છે, અજ્ઞાનના ચાળા છે. આ સૂજી આવે, જ્ઞાનીના વચનને કારણે આ સૂજી આવે. એ સૂજી આવે ત્યારે એને ખ્યાલ આવે કે આ પર્યાય ખોટી છે, આ વિકારી પર્યાય, આ વિભાવિક પર્યાય છે. એટલે બીજી વાક્યમાં લખે છે કે યથાસ્થિત ભગવાને જેમ કહ્યો છે તેમ આવી પર્યાય થાય. આ રોજ રોજ પોતાની સાધના છે. જ્યારે વ્યાધિ આવે, જ્યારે પ્રતિકૂળતા આવે સંસારમાં, જ્યારે દુઃખદ પ્રસંગો બને, અને તે સમયે જે પર્યાયો થાય, જડની પણ થાય, ચેતનની પણ થાય, ચેતનમાં શુદ્ધ પણ થાય અને અશુદ્ધ પણ થાય છે. જો જ્ઞાનીના બોધનું બળ બરોબર પુષ્ટ થયું હશે તો શુદ્ધ નહીં થશે, અને મોહનું બળ બરોબર હશે તો અશુદ્ધ નહીં થશે. તો બોધબળ એ જ્ઞાનીનું જે છે એ વધે છે કે નહીં આપણા જીવનમાં? અદ્ભુત આ બધા પત્રો છે. આ પત્રથી પણ કંઈક ને સમાધિ થઈ ગઈ હશે, આપણે કાંઈ ઇતિહાસ આપણી પાસે છે નહીં, અને કંઈક ને સમાધિ નહીં મળશે, પ્રાપ્તિ થશે. એટલે જ લખ્યું છે છેલ્લે કે જે મહાત્માઓ આમાં લીન થયા થાય છે અને થશે. આ મહાત્માઓને લીન થવાનો આ જબરજસ્ત પત્ર, આ બોધ, આનું ગાંભીર્ય પકડાય. બે દર્શનમાં વ્યતીત થવાથી જ્ઞાનીના માર્ગમાં પરમ ભક્તિ સમુત્પન્ન થાય છે, તત્વ પ્રતીતિ સમ્યકપણે ઉત્પન્ન થાય છે. દર્શનમાં મિથ્યાત્વ, સ્વ અને પર, જડ અને ચેતન, નિત્ય અને અનિત્ય, શાશ્વત અને ક્ષણભંગુર, એક એક પદાર્થનું બરાબર આવું વિવેક સહિતનું ભાન થાય ત્યારે જ્ઞાનીના માર્ગની ભક્તિ ઉત્પન્ન થાય અને એનાથી તત્વ પ્રતીતિ. તો તત્વ પ્રતીતિનું કારણ શું? જ્ઞાની પ્રત્યેની ભક્તિ. જ્ઞાની પ્રત્યેની ભક્તિ, પરમ ભક્તિ આપણને ખૂટે છે. આપણને ક્યારેય આ પરમ જ્ઞાની પ્રત્યેની પરમ ભક્તિ આપણી એકધારી રહી શકતી નથી. વિકલ્પ થાય છે. કોઈ જોગી, જોગટા, બાવા, ચમત્કાર આ તે ચારે બાજુ દોડાદોડી કરતો હોય છે. લાગે કે આને કોઈ પરમ કૃપાળુ દેવ જેવો પરમ વિતરાગી તીર્થંકર પુરુષ મળ્યો છે. એની ભક્તિ ચારે બાજુ ફેલાયેલી છે. એમાં સતમાં પણ છે ને અસતમાં પણ છે. તો અસતથી સત પ્રાપ્ત થતું નથી. એની ભક્તિ સતમાં પણ છે ને મતમાંય છે. માને નિજ મત વેશનો આગ્રહ મુક્તિ નિદાન. આ મતારથી બેઠો છે અને વાત સતની કરે છે. પુસ્તક હાથમાં સતનું છે અને વાત મતની કરે છે. જ્યાં કોઈ ભેદ નથી, પતરંગ ચોપન આ ધર્મમાં કોઈ ભેદા ભેદ નથી, તો ભેદની વાત કરે છે. અને આ જ સાચું. આ ભેદા ભેદ તો ધર્મમાં છે નહીં. મોક્ષ માર્ગ એક જ હોય. કેટલી બધી વિસંગતા થાય છે. એટલે વિચારો કે આ કાળની અંદર આટલા બધા જ્ઞાનીઓ, વિદ્વાનો, ધર્મની આટલી બધી ક્રિયાઓ આટલું ચાલે છે ત્યારે ઘણીવાર પ્રશ્ન થાય છે કે પ્રભુ પરિણામ કેમ જોવા નથી મળતું? જ્ઞાની પ્રત્યેની ભક્તિ અવિચળ નથી, અવિહળ ભક્તિ નથી. સુલસાને મહાવીર પ્રત્યેની જે ભક્તિ હતી, મહારાજા શ્રેણીકને મહાવીર પ્રત્યેની જે ભક્તિ હતી, ચંદન બાળાને જે ભક્તિ હતી, એવી અવ્યભિચારી ભક્તિ આપણી નથી. આપણી ભક્તિ વ્યભિચારી છે. વ્યભિચારી ને અવ્યભિચારી એટલે શું? જેને પોતાનું એક જ પાત્ર છે એના પ્રત્યે જ જે કંઈ કદાચ કામદ્રષ્ટિ હોય તો એક જ જગ્યાએ હોય, અન્યત્ર ક્યાંય મોહદ્રષ્ટિ કે કામદ્રષ્ટિ ન હોય, નહીં તો એને વ્યભિચાર કહેવામાં આવે છે. એમ ભક્તિની વાત છે, સત્પુરુષની વાત છે. એક જ મારા પરમ કૃપાળુ પછી કોઈ વિકલ્પ ન આવે. તત્વ પ્રતીતિ વડે શુદ્ધ ચૈતન્ય પ્રત્યે વૃત્તિનો પ્રભાવ વળે છે. શુદ્ધ ચૈતન્યના અનુભવ અર્થે ચારિત્રમો વ્યતીત કરવા યોગ્ય છે. ચારિત્રમો ચૈતન્યના જ્ઞાની પુરુષના સન્માર્ગના નૈષ્ઠિકપણાથી પ્રલય થાય છે. એ સમ્યક તત્વ પ્રતીતિ જ્ઞાનીની ભક્તિથી થાય અને તત્વ પ્રતીતિ આવે એટલે વૃત્તિનો પ્રવાહ શુદ્ધ ચૈતન્ય તરફ જાય અને ચારિત્રમો એનાથી. તેથી પ્રક્ષીણ ચારિત્ર મોહ નિલોકીય. જે શુદ્ધ ચૈતન્યનું જ્ઞાન થયું છે એના આધાર ઉપર શુદ્ધ ચૈતન્ય તરફ વૃત્તિ ઢળતી ન હોય તો ચારિત્રમો પ્રલય થાય નહીં. ઉભો રહીએ તો અહીંયા કહે છે કે એ સન્માર્ગની અંદર આ ચારિત્રમો પ્રલય થવો જોઈએ. સન્માર્ગ પ્રત્યેની આવી નિષ્ઠા એની છે. અને એવું અને પછી આગળની ઉપરની દશા, જેમ જેમ એની આ દશા આવી, વાત થઈ ને કે અસંગતાથી પરમ અવગાઢ અનુભવ થવા યોગ્ય છે. આ અનુભવ પોતાના સ્વરૂપસ્થ થયા પછીનો એ અસંગતાથી થાય. સંગ છે એ આશ્રમનું દ્વાર છે, સંગ છે એ દોષ છે, ગુણ નથી. સંગ છે એ બાધા છે. વિતરાગ દર્શનની અંદર આત્માનું સ્વરૂપ સંપૂર્ણ કહ્યું છે, પરિપૂર્ણ કહ્યું છે, સ્વયંપૂર્ણ કહ્યું છે. એક પણ સંગની અપેક્ષા નથી, પણ એ અવસ્થા એની 13મા ગુણસ્થાનકે થાય છે. ત્યાં સુધી એ સંગની જગ્યાએ સત્સંગનું અવલંબન લઈને ચાલે છે, સંસારને બદલે સત્પુરુષોનું અવલંબન લઈને ચાલે છે. અન્ય જ્ઞાનીઓની અપેક્ષાએ એ પરમેષ્ઠીનું અવલંબન લઈને ચાલે છે. અવલંબનો સ્વયં એવા શુદ્ધ છે, એવા પવિત્ર છે કે સાથે સ્વયં છૂટી જાય છે. જેમ જેમ એની સ્થિતિ વર્ધમાન થતી જાય છે તેમ અવલંબનો ચોંટી રહેતા નથી, કારણ કે અવલંબનનું સ્વરૂપ ઉત્કૃષ્ટ છે. આપણી સ્થિતિમાં આપણે અવલંબન લીધું તો અવલંબનનું સ્વરૂપ ઉત્કૃષ્ટ છે, એ આપણને મુક્ત કરાવવા માટે છે. અવલંબનથી ક્યારે મોહ વધે નહીં. તો અસંગતા એ આદર્શ છે, કેવળ અસંગતા. નિશંકતાથી નિર્ભયતા ઉત્પન્ન થાય છે અને તેથી જ અસંગતા પ્રાપ્ત હોય છે. થવું છે શું? અસંગ. આત્માનું ખરું સ્વરૂપ શું? અસંગ. પણ આ અસંગતાનો એકાંતિક આગ્રહ પકડીને બે હજી મુમુક્ષુતાના ઠેકાણા ન હોય અને મારે અસંગતા રહેવું છે તો બેઠો બેઠો વિચારે ચડી જશે, અનંત પ્રકારના પાપ બાંધશે. કર્મ ભાવથી બંધાય કે સંગથી બંધાય? એ કે હું તો એકલો બેઠો તો અસંગની સાધના, અસંગની સાધનામાં તે પેલો મત્સ્ય, તાંદુલ્ય મત્સ્ય અસંગમાં કર્મ બાંધતો હતો કે સંગમાં બાંધતો હતો? એક ખૂણામાં બેઠો હતો મગરમચ્છના પાપણના અને બેઠો બેઠો ભાવ કર્યા કરે અનંત જીવની હિંસાના અને કર્મ બાંધ્યા કરે. પ્રસન્નચંદ્ર રાજર્ષિ અને પરિણામો બદલાતા હતા, સંગમાં કે અસંગતામાં? જૈન દર્શનની મહત્તા સ્વરૂપ, બંધનું સ્વરૂપ, આશ્રવનું સ્વરૂપ, સંઘનું સ્વરૂપ સમજીએ જરા. સંગ હોય ત્યાં તો આશ્રવ છે જ. કૃપાળુદેવ કહે છે કે આત્માએ કરેલો નિર્ણય જે એ કદી હવે બદલાશે નહીં. શું? કે પ્રત્યેક સંઘે મહાઆશ્રવ છે. આ અમારો અનુભવ છે. માટે અસંગતા, આવી અસંગતાની સાધના કરીએ એટલે જે અનુભવ થાય એમાં નિમગ્ન થવાય, ડૂબકી મારી દે, કોઈ વિકલ્પ ન રહીએ. પરમ અવઘાટ એને કીધો છે. હે આર્ય મુનિવરો, એ જ અસંગ શુદ્ધ ચૈતન્ય અર્થે અસંગ યોગને અહોનિશ ઈચ્છીએ છીએ. અને તમે પણ અસંગતાનો અભ્યાસ કરો. કૃપાળુદેવ લખે કે ઘણી વિતરાગતા છે, પણ જે આ સંગ છે વ્યવહાર પ્રસંગનો, એને કારણે ક્યારેક મૂળ તત્વની ગૌણતા અને એ સહન થતી નથી. માટે સંગ છોડવો જોઈએ. સંગ કલ્યાણકારી નથી. એમને પણ આ પ્રકારની જો કંઈ પણ પ્રકારની ઉણપ વર્તાતી હોય સાધનામાં, આ પરમાત્મા દશામાં પણ, તો આ હતી કે થોડું ઘણું પણ બાહ્ય ઉપયોગ ચાલ્યો જાય છે અને એ ઉપયોગ જાય એટલા પ્રમાણમાં ચૈતન્ય તત્વની ગૌણતા થાય છે જે અમને પાલવતી નથી. એમાંથી આ કાવ્ય આવ્યું છે. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? ક્યારે થઈશું? બાહ્યાંતર નિર્ગ્રંથ છો. આ એક ગ્રંથી નાની ગાંઠ એ ક્યાંક હોય તો એ ગાંઠ રોકી દેશે, સીધે સીધો દોરો નહીં પરોવાય, અટકી જશે. મુનિઓને કહે છે કે આટલી અવસ્થામાં આવશો તો પણ તમે ક્યાંક અટકી રહેશો સંગદોષના કારણે. માટે તમે અસંગતાનો અભ્યાસ કરો. સાધકે પણ સાધના કરવી હોય ત્યારે રોજ અમુક સમય અસંગતાનો અભ્યાસ કરો. સામાયિક શું છે? તો ઠીક, આ તો સામાયિકમાં ભેગા થાય બધા અને પછી ચાર ચોટલા ભેગા મળે એમ જેમ ઓટલે વાતો કરે એમ સામાયિકમાં વાત કરે. સામાયિક અસંગતાનો અભ્યાસ છે. સામાયિક એકલો ધર્મ, એકાંતિક ધર્મ છે, એકલાનો. એને સ્વ સાથે સંવાદ કરવાનો છે, પર સાથે નહીં. તો સામાયિક બાંધે ઓટલા ઉપર, ત્યાં બારણામાં બરોબર ઉમરા ઉપર બે આવ્યા ગયા બધી ખબર પડે કોણ આવ્યું કોણ નહીં. આપણે ત્યાં નહીં, પાડોશી નથી. કોણ આવ્યું ને કેટલા ગયા, રેકડી વાળો આવ્યો હતો, કોણે શું લીધું, કેટલી શાકવાળી હતી ને શું માંડ્યું છે. આ સામાયિક તમારી અસંગતાનો અભ્યાસ કરો. મુનિઓને કહે છે એવી અવસ્થા તમારી થઈ છે, તમને આનો અનુભવ કરવો હોય સ્વરૂપનો, સમ્યકત્વનો, અસંગતા વિના નહીં થાય. સાધકે પણ રોજ અસંગતાનો અનુભવ કરવો જોઈએ, કલાક બે કલાક, અમુક દિવસે નીકળી જવું જોઈએ. એકલા કોઈની જરૂર નથી, અને એકલા રહી શકવું જોઈએ. રહેવાથી કંઈ કોઈ પણ પ્રકારનો વિકલ્પ ન થાય. જો જ્ઞાનીના વચન આપણા હાથમાં છે, જો એનું સાધન બતાવેલા શુદ્ધ આપણા હાથમાં છે, વિકલ્પ નહીં થવો જોઈએ. થાય તો તરત સુધારી લેવાનો, પણ અભ્યાસ અસંગતાનો કરવાનો, સંગનો નહીં. અસંગતાનો અભ્યાસ કરો. અને ત્યાં મુનિઓને એક વિકલ્પ આપે છે કે બે વર્ષ સુધી તમે જો અવિરોધતા થતી હોય, એટલે તમારા પરિણામો ન બગડતા હોય, આર્ત ધ્યાન ન થતું હોય, તો તમે કોઈનો સમાગમ કરશો નહીં. બહુ કડક વાત છે, છતાં સાધક માટે જરૂરી છે. ઘણા લોકો એક દિવસ અઠવાડિયે મૌન રાખે, મહિને રાખે, અસંગતાનો અભ્યાસ. અવિરોધતા ન થાય, કોઈ આર્ત ધ્યાન ન થાય, કોઈ ચિંતા ન થાય. અહીંયા તો એક કલાક મોબાઈલ પણ બંધ રાખવાની તાકાત નથી. આવા પૈડા છે બધા ભેજા નમૂના. શું દુનિયા લૂંટાઈ જવાની છે? તારા અનંત યાત્રાની અંદર માયરો આવત તો શું અત્યારે આખી જગતને ખિસ્સામાં રાખીને ફેર્યો છે? એ હીરાલ આનું અંબાણીનું કામ છે. જગતને રવાડે ચડાવી ગયા, કર લો દુનિયા મુઠ્ઠી મેં. દુનિયા મુઠ્ઠીમાં તું દુનિયાની મુઠ્ઠીમાં આવી ગયો. એક કલાક પણ મોબાઈલને શાંત નથી રાખી શકતા, એ પોતાના મનોવ્યાપારને શાંત શું કરી શકે? એ અસંગતાનો અભ્યાસ ક્યાંથી કરી શકે? અસંગતા એ બહારના સંગ કરતા વ્યાપારનો, મનોવ્યાપારનો જે સંગ છે એ બુરો છે. એટલે કૃપાળદેવ લખતા સૌભાગભાઈને કે તમારા સંગમાં પણ અમને તો અસંગતા જ વર્તે છે. સમજવું જોઈએ કે ત્યાં કેવળ આત્મકલ્યાણની ને આત્મહિતની જ વાત, એ સિવાય કાંઈ હોતી નથી. આવું કહે છે મુનિઓને કે તમે સમાગમ ન કરશો. અને છેલ્લે કહે છે બસ આનું મહત્વ જે છે સ્વરૂપસ્થ થવું. એ સ્વરૂપસ્થનો પૂર્ણ અનુભવ, પરમ અગાઢ અનુભવ, એ તમને અસંગતા સિવાય નહીં થાય. સ્વરૂપનું સુખ અસંગતા વિના અનુભવમાં નહીં આવે. સ્વરૂપની શાંતિ અને સમાધિનું સુખ કેટલું અપ્રતિમ છે, કેટલું અચિંત્ય છે, એ અસંગતા વિના અનુભવમાં નહીં આવે. એકવાર જો થશે તો તમને એમ થાય કે મારી એ પડતો ધન્ય પડ હતી કે જે સમયે મને રોમે રોમની અંદર સુખ શાંતિ અને સમાધિનો અનુભવ મેં કર્યો. આખી દુનિયાથી હું લિપ્ત હોઉં એટલું જ નહીં, પણ અમે દેહધારી છીએ કે કેમ તે પણ સંભાળીએ તેને. તો તે સમયે અવસ્થા છે પર્યાયમાં, કેવળ ચૈતન્યની પર્યાય વર્તે છે, દેહની પર્યાય પણ ભૂલાઈ ગઈ છે. જે મહાત્માઓ અસંગ ચૈતન્યમાં, આ કૃપાળુ દેવના અસંગ ચૈતન્યનું સ્વરૂપ છે, દેહ ભાવ દેખાડવો પાલવતો નથી, આ અસંગ ચૈતન્યનું સ્વરૂપ છે. જે મહાત્માઓ આવા ચૈતન્યમાં લીન થયા છે, થાય છે અને થશે, એનો મતલબ કે આ માર્ગ ત્રણેય કાળ ખુલ્લો છે કે નહીં. આગળ જ્ઞાની વર્તમાનમાં થાશે કાળ માર્ગ ભેદ, આ અસંગતાનો માર્ગ છે. સ્વરૂપસ્થ થવું એ અવ્યાબાદ અનંત અવ્યાબાદ સુખનો માર્ગ, અને એ સ્વરૂપસ્થ થવા માટે એનો અનુભવ લેવો છે બરોબર સ્વરૂપસ્થનો, તો અસંગતાનો માર્ગ છે વિશેષ અવસર.
આવતીકાલનો